એકત્ર જ્ઞાન ગોષ્ઠી અત્યારના જરૂરી વિચારોનો સાર હવે આપણી ભાષામાં. આ ઓડિયો સારાંશ એકત્ર એઆઈની મદદથી તૈયાર કરવામાં આવ્યો છે. નમસ્કાર અને સ્વાગત છે બધાનું. હું તમારી એ દોસ્ત જે હંમેશા કંઈક નવું જાણવા અને એને એમ કે રસપ્રદ રીતે તમારી સાથે વહેંચવા ઉત્સુક રહું છું. આજે આપણે એક એવી બુકની વાત કરવાના છીએ જે આમ તો સાદી લાગે પણ એની અસર અરે બાપરે બહુ ઊંડી છે.
બિલકુલ. અને હું અહીંયા વાતને થોડું યુનો ઊંડાણ આપવા અને એના જે મહત્વના પાસા છે ને એ સમજાવવા આવ્યા છું. આપણે વાત કરી રહ્યા છીએ ડૉક્ટર અતુલ ગવાંડેના પુસ્તક ધ ચેકલિસ્ટ મેનિફેસ્ટો હાઉ ટુ ગેટ થિંગ્સ રાઇટની.
હા, અને આજકાલ જુઓ ને બધું કેટલું કોમ્પ્લિકેટેડ, કેટલું જટિલ થઈ ગયું છે. પછી એ હોસ્પિટલ હોય, કોઈ મોટી કંપની હોય કે પછી આપણી રેગ્યુલર લાઈફ,
માહિતી તો આપણી પાસે એમ કોને કે દરિયો ભરીને છે, પણ
એનો સાચા સમય સાચી રીતે ઉપયોગ કરવામાં ક્યાંક ને ક્યાંક આપણે
થોડા પાછા પડીએ છીએ.
બરાબર.
અને આ પુસ્તક જુઓ બરાબર એ જ પોઈન્ટ પર ફોકસ કરે છે. લેખક શું કહે છે કે આપણી મોટાભાગની ભૂલો હવે એટલા માટે નથી થતી કે આપણને ખબર નથી, ના, પણ એટલા માટે થાય છે કે જે ખબર છે એને આપણે બરાબર એમ કે લાગુ નથી પાડી શકતા.
ઓ,
જેને લેખક અયોગ્યતા કહે છે, ઇનેપ્ટિટ્યૂડ. અને એનો ઉપાય બહુ જ સિમ્પલ, એક સાદું ટૂલ, ચેકલિસ્ટ.
હા, અને આ સાંભળીને કદાચ કોઈને એમ થાય કે ચેકલિસ્ટ એમાં શું મોટી વાત છે, પણ પુસ્તક સમજાવે છે કે આ સાધારણ લાગતું સાધન ખરેખર કેટલા મોટા અસાધારણ પરિણામો લાવી શકે છે. અને એ ખાલી ડોક્ટર કે પાયલોટ માટે જ નહીં, ઓલમોસ્ટ દરેક ફિલ્ડમાં, ખરું ને?
એકદમ સાચી વાત. તો ચાલો આ વિચારની સફરમાં આગળ વધીએ.
પહેલા લેખક વિશે થોડી વાત કરીએ. અતુલ ગવાંડે એ ખાલી લેખક નથી, એનાથી ઘણું વધારે છે. બોસ્ટનની પેલી જાણીતી હોસ્પિટલ છે ને, બ્રિગમ એન્ડ વિમેન્સ, ત્યાં સર્જન છે, હાર્વર્ડ યુનિવર્સિટીમાં પ્રોફેસર પણ છે, અને ધ ન્યૂયોર્કર જેવા મોટા મેગેઝીનમાં લખે પણ છે.
બરાબર.
અને એમની ખાસ વાત એ છે કે એ થિયરી અને પ્રેક્ટિસ, મતલબ સિદ્ધાંત અને વાસ્તવિકતા, બંનેને બહુ સારી રીતે સમજે છે. એ પોતે રોજ ઓપરેટિંગ રૂમમાં ઊભા રહીને જટિલ ઓપરેશન્સ કરે છે. એટલે જ્યારે એ હાઈ સ્કિલ્ડ પ્રોફેશનલ્સની વાત કરે, એમના પડકારો, એમની માનસિકતા, ક્યારેક એમનો ઈગો, ત્યારે હવાઈ વાતો નથી હોતી.
હા, અનુભવ બોલે છે.
બરાબર, એ અનુભવમાંથી આવે છે.
એમના પહેલાના પુસ્તકોમાં પણ એમણે મેડિકલ ફિલ્ડની ભૂલો વિશે, ખબર છે, બહુ જ ઓનેસ્ટીથી, બહુ પ્રામાણિકતાથી લખ્યું છે.
સાચી વાત.
એટલે જ્યારે ચેકલિસ્ટ જેવા સિમ્પલ સોલ્યુશનની વાત કરે છે ત્યારે એની વાતમાં વજન આવે છે. આપણને ભરોસો બેસે કે આ કોઈ ખાલી વિચાર નથી પણ પ્રેક્ટિકલ અનુભવનો સાર છે.
એકદમ.
એમની પાસે મેડિકલ ઊંડાણ છે, એક રિસર્ચરની નજર છે અને એક સારા સ્ટોરી ટેલરની આવડત છે. આ ત્રણેયનું કોમ્બિનેશન જ આ બુકને આટલી પાવરફુલ બનાવે છે.
તો ચાલો હવે બુકના મેઇન આઈડિયા પર આવીએ. પુસ્તકનો મૂળ તર્ક શું કહે છે?
મૂળ તર્ક જુઓ એ છે કે આજના સમયમાં લગભગ દરેક પ્રોફેશનલ ફિલ્ડમાં નોલેજ અને કોમ્પ્લેક્સિટી, એટલે કે જ્ઞાન અને જટિલતા, એટલા બધા વધી ગયા છે કે કોઈ એક વ્યક્તિ માટે બધું જ પરફેક્ટલી યાદ રાખીને ભૂલ વગર સેફ્ટી સાથે કરવું એ ઓલમોસ્ટ ઇમ્પોસિબલ છે. આપણા મગજની એક લિમિટ છે.
એટલે કે પ્રોબ્લેમ એ નથી કે આપણી પાસે નોલેજ ઓછું છે, પણ પ્રોબ્લેમ એ છે કે આટલું બધું નોલેજ અને આટલી બધી જટિલતાને આપણે હેન્ડલ નથી કરી શકતા.
બરાબર, એક્ઝેક્ટલી. અને અહીં જ પેલો અયોગ્યતાનો મુદ્દો આવે છે. મતલબ જે જાણીએ છીએ એને બરાબર એપ્લાય ન કરી શકવું. પુસ્તકનો મુખ્ય હેતુ શું છે? વાંચનારને, અને ખાસ કરીને જેઓ હાઈલી ટ્રેન્ડ અને એક્સપિરિયન્સ્ડ છે, એમને એ વાત ગળે ઉતારવાનો કે સિમ્પલ સ્ટેન્ડર્ડ પ્રોસિજર જેમ કે ચેકલિસ્ટ અપનાવવાથી પરફોર્મન્સ અને સેફ્ટી બંનેમાં જબરદસ્ત સુધારો થઈ શકે છે.
અને પુસ્તક એ પણ ક્લિયર કરે છે કે ચેકલિસ્ટ એ કોઈ ઓછી આવડતવાળા માટેની સપોર્ટ સિસ્ટમ નથી,
ના,
પણ એ તો હોશિયાર લોકો માટે પણ એક જાતની, એમ કહો ને કે કોગ્નિટિવ સેફ્ટી નેટ છે.
હા, જ્ઞાનાત્મક સુરક્ષા જાળ. એ ખાતરી કરે છે કે જે બેઝિક પણ ક્રિટિકલ સ્ટેપ્સ છે એ ભૂલાઈ ન જાય.
અને એનાથી ટીમવર્ક અને કોમ્યુનિકેશનને પણ ફાયદો થાય છે, એમ ને?
બહુ મોટો ફાયદો. પુસ્તક પોતે ગવાંડેની પોતાની જર્ની પણ વર્ણવે છે. શરૂઆતમાં એ પોતે પણ ચેકલિસ્ટ વિશે થોડા શંકાશીલ હતા, પણ પછી પોતાના અનુભવો અને રિસર્ચના આધારે એના પાક્કા હિમાયતી બન્યા. એમની આ સફર ઓપરેટિંગ રૂમથી શરૂ થાય છે, પછી એવિએશન, કન્સ્ટ્રક્શન જેવા બીજા ફિલ્ડમાં જાય છે, અને છેલ્લે WHO સાથે પેલી ગ્લોબલ સર્જિકલ ચેકલિસ્ટ બનાવવા સુધી પહોંચે છે.
ચાલો તો હવે બુકના અંદરના ભાગોમાં થોડા ઊંડા ઉતરીએ. પુસ્તક ત્રણ ભાગમાં છે, પ્રોબ્લેમ, ચેકલિસ્ટ અને ટેસ્ટ. પહેલા ભાગમાં પ્રોબ્લેમની વાત.
હા, પહેલા ભાગમાં લેખક આધુનિક દુનિયાની અને ખાસ તો મેડિકલ ફિલ્ડની ભયંકર જટિલતાનું ચિત્ર આપે છે. વિચારો, હજારો નિદાન, હજારો દવાઓ, હજારો પ્રોસિજર, એક આઈસીયુ પેશન્ટની સંભાળમાં રોજની સરેરાશ 178 જેટલી ક્રિયાઓ હોય. અહીંયા પેલો તફાવત સમજાવે છે. અજ્ઞાનતાની ભૂલો એટલે કે શું કરવું એ જ ન ખબર હોવી, અને અયોગ્યતાની ભૂલો એટલે કે ખબર હોવા છતાં બરાબર ન કરવું. અને એમનો પોઈન્ટ છે કે હવે અયોગ્યતાની ભૂલો વધારે મોટી સમસ્યા છે. આપણું મગજ પ્રેશરમાં આટલી બધી લાંબી કોમ્પ્લેક્સ પ્રોસિજર યાદ રાખવા માટે નથી બન્યું.
સાચી વાત છે, આ ખરેખર આંખ ખોલી નાખે એવી વાત છે. પછી બીજા ચેપ્ટરમાં ચેકલિસ્ટની એન્ટ્રી થાય છે, એક હિસ્ટોરિકલ એક્ઝામ્પલ સાથે, રાઈટ? પેલી B-17 પ્લેનની વાત.
બરાબર. 1935માં બોઈંગ કંપનીએ એક નવું, મોટું, જટિલ વિમાન બનાવ્યું, મોડેલ 299, જે પછીથી B-17 બન્યું. એની પહેલી ટેસ્ટ ફ્લાઇટ. પાયલટ ખૂબ અનુભવી, પણ ટેકઓફ વખતે એક નાનકડી પણ ક્રિટિકલ વસ્તુ ભૂલી ગયો, રડર અને એલિવેટર લોક ખોલવાનું. પ્લેન ઉડ્યું ને તરત જ ક્રેશ. શરૂઆતમાં બધાને એમ જ લાગ્યું કે આ પ્લેન ચલાવવા માટે બહુ જ કોમ્પ્લિકેટેડ છે.
પણ પછી તો એ પ્લેન ખૂબ જ સફળ રહ્યું. એ કેવી રીતે થયું?
કેટલાક ટેસ્ટ પાયલટ્સે ભેગા મળીને એક સિમ્પલ આઈડિયા કાઢ્યો. તેમણે એક પાયલટ ચેકલિસ્ટ બનાવી. ટેકઓફ, ફ્લાઇટ, લેન્ડિંગ, ટેક્સિંગ, દરેક માટે જરૂરી સ્ટેપ્સની યાદી, બસ આટલું જ. અને આ સાદી લાગતી ચેકલિસ્ટને કારણે B-17 હિસ્ટ્રીના સૌથી સફળ પ્લેનમાંનું એક બન્યું. આ બતાવે છે કે જટિલતાને કંટ્રોલ કરવા ચેકલિસ્ટ કેટલી પાવરફુલ હોઈ શકે.
વાહ, એટલે ટેકનોલોજીની કોમ્પ્લેક્સિટીનો જવાબ માનવીય સિસ્ટમથી આપ્યો. પછી પેલું કન્સ્ટ્રક્શન ઇન્ડસ્ટ્રીનું ઉદાહરણ પણ છે, ખરું ને?
હા, ત્રીજા ચેપ્ટરમાં લેખક કન્સ્ટ્રક્શન ફિલ્ડને જુએ છે. જૂના જમાનાના માસ્ટર બિલ્ડરની સરખામણી આજના સ્કાયસ્ક્રેપરના કન્સ્ટ્રક્શન સાથે કરે છે. આજની બિલ્ડિંગોમાં તો સેંકડો સ્પેશિયલિસ્ટ ટીમો હોય, હજારો એકબીજા પર આધારિત કામો હોય, આ બધું કેવી રીતે મેનેજ થાય છે? મેઇનલી બે વસ્તુઓથી. એક તો ડિટેલ શિડ્યુલ અને બીજું કમ્યુનિકેશન પ્રોટોકોલ્સ, એટલે કે કોણે ક્યારે શું કરવું અને કોણે કોને ક્યારે જાણ કરવી એના નિયમો. આ બંને એક રીતે જુઓ તો ચેકલિસ્ટના જ ફોર્મ છે, જે ખાતરી કરે છે કે બધું ટાઈમસર બરાબર થાય અને ટીમો વચ્ચે કોઓર્ડિનેશન રહે.
એટલે જુદા જુદા ફિલ્ડ્સે પોતપોતાની રીતે કોમ્પ્લેક્સિટી મેનેજ કરવા આવા રસ્તા શોધી કાઢ્યા છે. હવે બુકનો બીજો ભાગ સીધો ચેકલિસ્ટ પર જ ફોકસ કરે છે.
હા, બીજો ભાગ છે ધ ચેકલિસ્ટ. ચોથું ચેપ્ટર પૂછે છે કે સારી ચેકલિસ્ટ બને કેવી રીતે. લેખક બોઈંગના ચેકલિસ્ટ એક્સપર્ટ ડેનિયલ બુરમેનના પ્રિન્સિપલ્સ ટાંકે છે. સારી ચેકલિસ્ટ ટૂંકી હોવી જોઈએ, બહુ લાંબી નહીં, 5-9 પોઈન્ટ્સ. ભાષા એકદમ ક્લિયર અને સિમ્પલ, અને પ્રેક્ટિકલ હોવી જોઈએ, વાપરવામાં સરળ.
અને એના બે પ્રકાર પણ સમજાવ્યા છે, રીડ ડૂ અને ડૂ કન્ફર્મ. એ શું છે જરા સમજાવશો?
રીડ ડૂ એટલે તમે લિસ્ટ વાંચો અને એ પ્રમાણે કરતા જાઓ, જેમ કે રસોઈની રેસીપી હોય અથવા પ્લેન ઉડાડતા પહેલાંની ચેકલિસ્ટ. ડૂ કન્ફર્મ એટલે તમે તમારી આવડત અને મેમરી પ્રમાણે કામ કરો, પણ પછી અમુક નક્કી કરેલા પોઈન્ટ્સ પર, જેને પોઝ પોઈન્ટ કહે છે, ત્યાં ઊભા રહીને ચેકલિસ્ટથી કન્ફર્મ કરો કે બધા જરૂરી સ્ટેપ્સ થઈ ગયા છે. આ મેથડ સર્જરી જેવી વધુ ડાયનામિક સિચ્યુએશન માટે સારી છે, જ્યાં દરેક સ્ટેપ પહેલેથી ફિક્સ ન હોય.
પછી પાંચમા ચેપ્ટરમાં ગવાંદે પોતાના અનુભવની વાત કરે છે, જ્યારે એવડે પોતાના ઓપરેટિંગ રૂમમાં ચેકલિસ્ટ દાખલ કરવાનો પ્રયત્ન કર્યો. એ સહેલું નહોતું લાગતું, બરાબર?
જરા પણ નહીં. એમને પોતાના જ કલીગ્સ, ડોક્ટર્સ, નર્સિસ તરફથી રેઝિસ્ટન્સનો સામનો કરવો પડ્યો. ઘણાને લાગ્યું કે આ અમારી સ્કિલ પર, અમારા જજમેન્ટ પર અવિશ્વાસ છે. ચેકલિસ્ટનું ફોર્મેટ શું રાખવું, કયા પોઈન્ટ્સ મૂકવા, એ બધું ફાઇનલ કરવું પણ અઘરું હતું. આ અનુભવ બતાવે છે કે સારી અને અસરકારક ચેકલિસ્ટ બનાવવી એ પોતે જ એક વિચાર માંગી લેતો પ્રોસેસ છે, જેમાં સતત ઇમ્પ્રુવમેન્ટની જરૂર પડે છે.
અને પછી આવે છે છઠ્ઠું ચેપ્ટર, ચેકલિસ્ટ ફેક્ટરી, જે WHO પ્રોજેક્ટ વિશે છે. આ તો બહુ મોટો સ્કેલનો પ્રોજેક્ટ લાગે છે.
ખૂબ જ એમ્બિશિયસ પ્રોજેક્ટ હતો. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન WHOએ ગવાંદે અને એમની ટીમને એક એવી સર્જિકલ સેફ્ટી ચેકલિસ્ટ બનાવવા કહ્યું જે દુનિયાની કોઈ પણ હોસ્પિટલના ઓપરેટિંગ રૂમમાં ચાલી શકે, ગ્લોબલ સ્ટેન્ડર્ડ જેવું. આ માટે દુનિયાભરના એક્સપર્ટ્સ ભેગા થયા, ઘણી ચર્ચાઓ થઈ, ઘણા ડ્રાફ્ટ્સ બન્યા, રિફાઇન થયા,
અને ફાઇનલી જે ચેકલિસ્ટ બની એમાં શું ખાસિયત હતી?
એમાં ત્રણ મેઇન પોસ્ટ પોઈન્ટ નક્કી થયા. પેશન્ટને એનેસ્થેશિયા આપતા પહેલા, સર્જરીનો પહેલો કટ મૂકતા પહેલા અને પેશન્ટને ઓપરેટિંગ રૂમમાંથી બહાર લઈ જતા પહેલા. પણ ઇન્ટરેસ્ટિંગ વાત એ છે કે એમાં ખાલી ટેકનિકલ પોઈન્ટ્સ નહોતા, એમાં ટીમ કોમ્યુનિકેશન ઇમ્પ્રૂવ કરવાના પોઈન્ટ્સ પણ હતા. જેમ કે ઓપરેશન પહેલા ટીમના દરેક મેમ્બરે પોતાનું નામ અને રોલ કહેવાનો.
અચ્છા,
એનાથી શું ફરક પડે?
એનાથી જો ટીમમાં એકબીજા માટે અને ઓપરેશનના કોમન ગોલ માટે એક જવાબદારીની ભાવના બને છે. બધાને ખબર હોય છે કે કોણ શું કરવાનું છે, કોની શું જવાબદારી છે. બધા એક પેજ પર હોય છે, કોમ્યુનિકેશન ખુલ્લું રહે છે.
આ બહુ જ મહત્વનો મુદ્દો છે. ચેકલિસ્ટ ખાલી યાદી નથી, પણ ટીમવર્ક, રોલ ક્લેરિટી અને કોમન ગોલ માટેનું સાધન પણ છે. હવે ત્રીજો ભાગ, પરીક્ષણ. તો શું આ WHO ચેકલિસ્ટ ખરેખર કામ કરી? સાતમું ચેપ્ટર આ જ વાત કરે છે. WHOએ આ ચેકલિસ્ટનું 8 અલગ અલગ શહેરોની હોસ્પિટલમાં ટેસ્ટિંગ કર્યું. એમાં ટોરોન્ટો, લંડન જેવા ડેવલપ્ડ સિટીઝની હોસ્પિટલ હતી, તો નવી દિલ્હી, મનીલા, ઇફાકારા, તાન્ઝાનિયા જેવા ડેવલપિંગ દેશોની હોસ્પિટલ પણ હતી. રિઝલ્ટ્સ કમ્પેર કર્યા ચેકલિસ્ટ વાપરતા પહેલાના અને પછીના.
અને રિઝલ્ટ્સ શું આવ્યું?
ચોંકાવનારા. ચેકલિસ્ટના ઉપયોગ પછી સર્જરી દરમિયાન જે મેજર કોમ્પ્લિકેશન્સ થતા હતા એમાં એવરેજ 36% ઘટાડો થયો, અને ડેથ રેટ મતલબ મૃત્યુદરમાં 47% ઘટાડો નોંધાયો.
47%? ઓ માય ગોડ.
હા, અને આ રિઝલ્ટ્સ બધી જ હોસ્પિટલમાં, અમીર દેશ હોય કે ગરીબ, બધે જોવા મળ્યા. આ એકદમ નક્કર પુરાવો હતો કે એક સિમ્પલ ચેકલિસ્ટ ખરેખર જિંદગીઓ બચાવી શકે છે.
47% ડેથ રેટ ઓછો થયો? આ તો માન્યમાં ના આવે એવું છે. પણ તેમ છતાં 8મા ચેપ્ટરમાં લેખક કહે છે કે ચેકલિસ્ટ અપનાવવામાં અવરોધો તો આવે જ છે, ખાસ કરીને એક્સપર્ટ્સ તરફથી.
હા, મેઇન અવરોધ છે પ્રોફેશનલ ઈગો અને ઓટોનોમીની ભાવના. મતલબ અમે નિષ્ણાત છીએ, અમને શીખવાડવાની જરૂર નથી એવી માનસિકતા. ઘણા એક્સપર્ટ્સને લાગે કે ચેકલિસ્ટ એમની સ્કિલ, એમના એક્સપિરિયન્સ, એમના જજમેન્ટનું અપમાન છે. અહીં લેખક કેપ્ટન ચેસ્લી સલી સલનબર્ગરનું ફેમસ ઉદાહરણ આપે છે, જેમણે 2009માં ન્યૂયોર્કની હડસન નદી પર પ્લેન લેન્ડ કરાવ્યું હતું.
હા, પેલી મિરેકલ ઓન ધ હડસનવાળી ઘટના યાદ છે?
એ જ. પણ મહત્વની વાત શું છે? એ ભયાનક ઇમરજન્સીમાં જ્યારે બંને એન્જિન ફેલ થઈ ગયા હતા, ત્યારે સલી અને એમના કો પાયલટ જેફ સ્કાઇલ્ઝે ગભરાઈને આડેધડ કરવાને બદલે એકદમ શાંતિથી સિસ્ટમેટિકલી ઇમરજન્સી ચેકલિસ્ટ ફોલો કરી હતી. એમની બહાદુરી આવેશમાં નહોતી, ડિસિપ્લિનમાં હતી. આ બતાવે છે કે સાચી પ્રોફેશનલિઝમ એટલે ભૂલ જ ન કરવી એવું નથી, પણ પોતાની લિમિટેશન સમજીને શિસ્તબદ્ધ રીતે બેસ્ટ પ્રયત્ન કરવો એ છે.
એટલે કે ચેકલિસ્ટ એ એક્સપિરિયન્સનો વિકલ્પ નથી, પણ એક્સપિરિયન્સને વધુ અસરકારક બનાવવા માટેનું એક ટૂલ છે. બરાબર. અને છેલ્લા ચેપ્ટરમાં લેખક બીજા ફિલ્ડ્સના ઉદાહરણ આપે છે.
હા, જેમ કે ઇન્વેસ્ટમેન્ટ વર્લ્ડમાં કેટલાક ઇન્વેસ્ટર્સ ઇમોશનલ ડિસિઝન ટાળવા માટે અને પોતાના પ્રિન્સિપલ્સને વળગી રહેવા માટે ચેકલિસ્ટ વાપરે છે. કુકિંગમાં પણ કોમ્પ્લિકેટેડ ડિશ માટેનો ઉપયોગ થાય છે. આખરે પુસ્તકનો મેસેજ એ છે કે એક્સપર્ટની વ્યાખ્યા બદલાઈ રહી છે. સફળતા હવે કોઈ એક સુપરસ્ટાર પર નથી, પણ ટીમ પર આધાર રાખે છે. અને ચેકલિસ્ટ એ ટીમને વધુ અસરકારક રીતે સાથે કામ કરવા, પોતાના રોલ સમજવા અને કોમન ગોલ સુધી પહોંચવા માટેનું એક પાવરફુલ સાધન છે.
તો આ આખી વાતચીતમાંથી કયા મેઇન પોઈન્ટ્સ આપણે તારવી શકીએ? પહેલો તો પહેલો, અયોગ્યતા વર્સિસ અજ્ઞાનતાવાળો. આપણી મોટાભાગની ભૂલો હવે નોલેજ ગેપને કારણે નહીં, પણ એક્ઝિક્યુશન ગેપને કારણે થાય છે, અને ચેકલિસ્ટ આ એક્ઝિક્યુશનમાં મદદ કરે છે. આપણે રોજબરોજ અનુભવીએ છીએ ને, ટ્રાવેલ પર જતા હોઈએ ને છેલ્લી ઘડીએ પાસપોર્ટ કે ચાર્જર જેવી વસ્તુ ભૂલી જઈએ.
બરાબર. બીજો મહત્વનો મેસેજ છે નમ્રતા અને શિસ્ત, હ્યુમિલિટી અને ડિસિપ્લિન. એક્સપર્ટ હોવાનો મતલબ એ નથી કે તમે ક્યારેય ભૂલ નહીં કરો. ચેકલિસ્ટ વાપરવા માટે એ સ્વીકારવું પડે કે આપણાથી ભૂલ થઈ શકે છે, એટલે નમ્રતા, અને આપણે પ્રોસેસ ફોલો કરવા તૈયાર છીએ એટલે શિસ્ત. જેમ કોઈ બહુ અનુભવી કારીગર પણ ક્યારેક ઉતાવળમાં બેઝિક સ્ટેપ ભૂલી જાય, એવું મોટા એક્સપર્ટ સાથે પણ બની શકે છે.
ત્રીજો પોઈન્ટ, એક્સપર્ટાઇઝની બદલાતી વ્યાખ્યા. હવે લોન રેન્જર એકલા હીરોનો જમાનો નથી. સક્સેસ ટીમ વર્ક પર ડિપેન્ડ કરે છે. ચેકલિસ્ટ ખાલી મેમરી એઇડ નથી, પણ એ ટીમ કમ્યુનિકેશન, ક્લેરિટી અને શેર્ડ રિસ્પોન્સિબિલિટી વધારે છે. આપણા ઘરે પ્રસંગ હોય ને, બધા ભેગા મળીને કામ વહેંચી લઈએ તો કેવું સરળ થઈ જાય, એના જેવું જ છે.
ચોથો મુદ્દો છે સિમ્પ્લિસિટીની તાકાત. આટલી કોમ્પ્લેક્સ દુનિયામાં ઘણીવાર સૌથી અસરકારક સોલ્યુશન્સ આશ્ચર્યજનક રીતે સિમ્પલ હોય છે. ચેકલિસ્ટ ડમ્બ પણ ઇમ્પોર્ટન્ટ વસ્તુઓને ઓટોમેટિક બનાવે છે, જેથી એક્સપર્ટ્સ પોતાનું મગજ વધુ અઘરા અનએક્સપેક્ટેડ ચેલેન્જીસ માટે ફ્રી રાખી શકે.
અને પાંચમો, એવિડન્સ બેઝડ એપ્રોચ. ગવાદે ખાલી વાતો નથી કરતા, એ WHO સ્ટડી જેવા ડેટા આપે છે કે ચેકલિસ્ટ ખરેખર કામ કરે છે. આ આપણને શીખવે છે કે કોઈપણ નવી મેથડ અપનાવતા પહેલા એના ફાયદાના પુરાવા જોવા જોઈએ.
અને આ બુકમાં ઘણા એવા કોટ્સ છે, મતલબ વિચારો છે જે યાદ રહી જાય. ચાલો બે ત્રણ પર નજર કરીએ.
હા, ચોક્કસ. પહેલો વિચાર સમસ્યાના મૂળ વિશે. આપણે જે જાણીએ છીએ તેની માત્રા અને જટિલતા એટલી વધી ગઈ છે કે તેને યોગ્ય રીતે, સુરક્ષિત રીતે કે ભરોસાપૂર્વક લાગુ પાડવાની આપણી વ્યક્તિગત ક્ષમતા ઓછી પડી રહી છે. આ ખરેખર એમ કે આજની હકીકત છે.
બીજો વિચાર ચેકલિસ્ટના પર્પઝ વિશે. તે ચેકલિસ્ટ નિષ્ણાતોની કુશળતાને ટેકો આપવા માટેના ઝડપી અને સરળ સાધનો હતા. આ બહુ ઇમ્પોર્ટન્ટ છે. ચેકલિસ્ટ એક્સપર્ટને રિપ્લેસ નથી કરતી, પણ એની સ્કિલને સપોર્ટ કરે છે, એને વધુ અસરકારક બનાવે છે.
અને ત્રીજો, જે ટીમ વર્ક પર ભાર મૂકે છે. આ ફક્ત ટીક બોક્સ કરવાની કસરત નથી, તે મૌખિક પુષ્ટિ છે, તે વાતચીત છે, લોકોને પોતાની ચિંતાઓ વ્યક્ત કરવાની તક છે. આ બતાવે છે કે ચેકલિસ્ટ કેવી રીતે કોમ્યુનિકેશન અને કોલેબોરેશનનું પ્લેટફોર્મ બની શકે છે.
તો આ બધા પ્રિન્સિપલ્સ આપણા રોજિંદા જીવનમાં ક્યાં એપ્લાય થઈ શકે? પ્રોફેશનલ વર્લ્ડની વાત કરીએ તો મેડિસિનમાં તો છે જ, પણ એન્જિનિયરિંગ, સોફ્ટવેર ડેવલપમેન્ટ, ફાઇનાન્શિયલ ઇન્વેસ્ટમેન્ટ, લો, લિસ્ટ લાંબુ છે. જ્યાં પણ કોમ્પ્લેક્સ પ્રોસેસ હોય અને ભૂલ થવાની શક્યતા હોય, ત્યાં ચેકલિસ્ટ કામ આવી શકે.
અને પર્સનલ લાઇફમાં પણ, જેમ કે ટ્રાવેલ માટે પેકિંગ લિસ્ટ આપણે બધાએ અનુભવ્યું હશે. બહાર નીકળ્યા પછી યાદ આવે કે અરે, ચાર્જર તો રહી ગયું. ઘર શિફ્ટ કરતી વખતે, કોઈ મોટો ફંક્શન ઓર્ગેનાઇઝ કરતી વખતે, ટેક્સ ફાઇલ કરતી વખતે, અરે, કોઈ નવી કે અઘરી રસોઈ બનાવતા પહેલા બધી સામગ્રી અને સાધનો રેડી છે કે નહીં, એની મીઝ ઇન પ્લેસ ચેકલિસ્ટ પણ બનાવી શકાય.
અને બનાવવી કેવી રીતે? સિમ્પલ. પહેલા જુઓ કે ભૂલો ક્યાં થાય છે, પ્રોસેસમાં ક્યાં અટકીને ચેક કરવું જરૂરી છે એ નક્કી કરો. પોઝ પોઈન્ટ્સ. ચેકલિસ્ટ ટૂંકી, સિમ્પલ અને ક્લિયર લેંગ્વેજમાં રાખો. એને ટેસ્ટ કરો અને જરૂર પડે તો સુધારો. અને જો ટીમ માટે હોય તો એ કમ્યુનિકેશન અને કોલેબોરેશનને પ્રોત્સાહન આપે એ રીતે બનાવો.
સરસ. આખી વાતચીત પછી મારા માટે સૌથી મોટી શીખે છે કે જટિલતાનો સામનો કરવા માટે નમ્રતા બહુ જરૂરી છે. ચેકલિસ્ટ વાપરવી એ કોઈ નબળાઈ નથી, પણ વધુ સારું કામ કરવા માટેની કમિટમેન્ટ છે. અને પેલી B17ની વાત, કેવી રીતે એક સાદી યાદી આટલા મોટા મશીનને સફળ બનાવી શકી એ ખરેખર અમેઝિંગ છે.
મારા માટે મહત્વની વાત એ છે કે ચેકલિસ્ટ આપણી જજમેન્ટ કે સ્કિલને ઓછી નથી કરતી, પણ એને ફ્રી કરે છે. એ નાની પણ મહત્વની ભૂલો ટાળીને આપણને આપણો ફોકસ વધુ મોટા અનએક્સપેક્ટેડ ચેલેન્જીસ પર રાખવા દે છે. અને WHO સ્ટડીના રિઝલ્ટ્સ, ડેથ રેટમાં ઓલમોસ્ટ 50% ઘટાડો એ ચેકલિસ્ટની તાકાતનો જબરદસ્ત પુરાવો છે. એ ખરેખર બહુ પ્રભાવશાળી છે.
તો શ્રોતાઓ માટે એક છેલ્લો વિચાર છોડી જઈએ. શું આપણા પોતાના જીવનમાં કે કામમાં એવી કોઈ કોમ્પ્લેક્સ પ્રોસેસ છે જ્યાં આવી એક સિમ્પલ ચેકલિસ્ટ મોટો ફરક લાવી શકે? ક્યાં અને કેવી રીતે? વિચારવા જેવું છે, ખરું ને? ફરી મળીશું આવતા અંકે, એક નવી વિશ્વવિખ્યાત વ્યક્તિ, એક નવા પુસ્તક અને એક નવા વિચાર સાથે, જે આપણી દુનિયાને આકાર આપે છે. આ ઓડિયો સારાંશ તમારા માટે એકત્ર ફાઉન્ડેશન દ્વારા પ્રસ્તુત છે.